ગુજરાતી સાહિત્યનું આકાશ દિવસે ને દિવસે નવા નવા તારાઓથી પ્રકાશિત થતું રહે છે, જેમાંનો એક નવ પ્રકાશિત સિતારો એટલે રામ મોરી. એસબીએસ ગુજરાતી સાંભળી રહેલા સૌને આનંદ થશે એ જાણીને કે આ વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષાનો યુવા ગૌરવ પુરસ્કાર મેળવનાર છે રામ મોરી, અને એ આજે આપણી સાથે છેક ગુજરાતથી વાત કરી રહ્યા છે. રામ, એસબીએસ ગુજરાતીમાં હું ઝેલમ હાર્દિક તમારું સ્વાગત કરું છું અને તમને જાહેર થયેલા આ પુરસ્કાર માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.
થેન્ક યુ સો મચ ઝેલમ, તમારા અભિનંદન માટે આભારી છું અને ઓસ્ટ્રેમાં સાંભળી રહેલા દરેક ગુજરાતી મિત્રોનો, વાચકોનો અને ભાવકોનો ખૂબ આભારી છું.
રામ, તમારા નામની જેમ જ અમને તમારા બેકગ્રાઉન્ડ વિશે જાણવામાં બહુ રસ છે, તો તમારા વાર્તા સંગ્રહ મહોતું જેના માટે તમને આ પુરસ્કાર મળ્યો એ વિશે તો આપણે જાણશું જ, પણ એ પહેલા અમારા શ્રોતાઓને થોડુંક તમારા વિશે, તમારા ભણતર વિશે કંઈક કહો તો મજા આવશે.
મારું જે વતન છે જલમબેન, એ ગુજરાતનું આપણે ભાવનગર જિલ્લો, એમાં પાલિતાણા શહેર છે, પાલિતાણા તાલુકાનું લાખાવાડ ગામ છે, જે આખી ખેડૂતોનું ગામ છે અને ડુંગરાળ પ્રદેશ છે આખો. મારા બાપુજી પોતે ખેડૂત છે, બા પણ ઘર સંભાળે છે, એટલે મૂળ અમે ખેડૂત પરિવારમાંથી આવું છું અને ખેતીવાડી અને પશુપાલન અમારો વ્યવસાય છે. એટલે મૂળ ગામની નિશાળમાં હું 1-7 સુધી મેં અભ્યાસ કર્યો છે. 7મા ધોરણથી મને મારા પરિવારે ભાવનગરની ગુરુકુલમાં, સ્વામિનારાયણ ગુરુકુલમાં હોસ્ટેલમાં મૂક્યો અને 7, 8, 9, 10, 11, 12 સુધી મેં ગુરુકુલમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ ભાવનગરની બીપીટીઆઈ કોલેજ પોલિટેકનિક છે, જેમાં મેં ફેબ્રિકેશન એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. તો આ મારું એજ્યુકેશન છે જે મેં ભાવનગરમાં અને મારા ગામડામાં મેં વ્યતીત કર્યું છે. અને મૂળ ખેડૂત પરિવાર હોવાથી નાનપણથી આપણે ગીતોની સાથે બહુ જ લગાવ હતો, ગીતો અને વાર્તાઓ, કથાનકો. તો એમાં મારી જે બા છે એની પાસે બહુ અખૂટ ભંડાર છે વાર્તાઓનો અને ગીતો, કીર્તનો, લોકગીતો, ધોળ, તો એની પાસે સતત સાંભળા છે. અને મારા દાદા છે પોતે બહુ મોટા સત્સંગી હતા, તો એમની પાસે પણ પુરાણોની એટલી બધી વાતો સાંભળી અને ભજનના કેટલાક ડાયરાઓ થાય, અષાઢી બીજ હોય એટલે રામદેવ પીઠનો પાઠ થાય, તો એ ડાયરાઓ મમ્મી સાથે આખી આખી રાત ભજનો સાંભળ્યા છે. અને આપણે કહે છે ને જેલમરે ગર્ભ સંસ્કાર નામનો શબ્દ બહુ પ્રચલિત છે, એન્ડ આઈ ડુ બિલીવ, એટલા માટે કે મારી મમ્મી એવું કે છે, મારી બા જેને મારી બા કહું છું, કે જયારે એ પ્રેગ્નન્ટ હતી, હું પેટમાં હતો, ત્યારે મારી બાએ શિવ પુરાણ, રામાયણ, શ્રીમદ ભાગવત, દેવી પુરાણ, કંદ પુરાણ, આ બધા પુરાણોનું વાંચન કરેલું હતું. એના કારણે એ પણ થયું કે આજે અત્યારે આપણા ગુજરાતમાં જેટલા પણ આપણા પુરાણો ગણાય છે એમાંથી મોટાભાગના પુરાણો મેં વાંચન કર્યું છે. મારા જન્મ પછી એવું થયું કે જયારે હું નાનો હતો ને, મારા દાદા બધા મિત્રો ઘેર બેસવા આવે, 15-20 દાદાઓ બેઠા હોય અને એ લોકો પુરાણો લાવે, એટલા માટે કે મારે આસન પાસ લઈને પુરાણો મોટે મોટેથી વાંચવાના, એ બધા લોકો સાંભળે. એ તબક્કે મારા માટે એ કોઈ ભગવાનની વાર્તાઓ નહોતી, એક ચમત લાંબી લાંબી વાર્તાઓ હતી જેમાં ખૂબ ચમત્કૃતિ, ખૂબ ફેન્ટસી હતી. હું માનું છું કે વિશ્વના સાહિત્યમાં નથી ને એટલી બધી ફેન્ટસી ભારતીય પુરાણોમાં છે, તો એ બધી ફેન્ટસી એ સમયથી વાંચતો આવ્યો હતો. તો પેલા ગર્ભ સંસ્કાર તો હતા જ વાર્તાઓના, આ બધી પુરાણોની કથાઓના, અને મોટા થયો પછી દાદાના લીધે મારે આ બધા પુરાણોના વધારે પરિચયમાં આપવું પડ્યું, તો મને લાગે છે કદાચ વાર્તાનો પિંડ ત્યારથી બંધાવવાનો શરૂ થઈ ગયો હતો.
રામ, તમે 22 વર્ષની ઉંમરે જ તમારો પહેલો વાર્તા સંગ્રહ મહોતું પ્રકાશિત થયો, જેને 24મા વર્ષે આ યુવા ગૌરવ પુરસ્કાર જાહેર થયો, તો આ વાર્તા સંગ્રહ મહોતું સુધી કેવી રીતે પહોંચ્યા, ત્યાં સુધીની જર્ની કેવી રહી?
એવું છે જલમબેન કે લખનારો કે ચિત્ર બનાવનારો માણસ, નૃત્યકાર હોય કે કોઈ પણ ગાયક હોય, મને એવું લાગે છે કે કલા સુધી પહોંચવાનો રસ્તો છે ને ક્યાંક ને ક્યાંક કોઈ મૂંઝવણ હોય છે અને કોઈ પ્રશ્નનો ઉકેલ નથી મળતો ને, ત્યારે માણસ કલા પાસે જાય છે. આવું મારું બહુ સ્પષ્ટપણે માનવું છે. જયારે હું 10મા ધોરણ, મારા બહુ સરસ પર્સન્ટેજ આવ્યા, 82% આવ્યા, અને અમારે ત્યાં છે ને એવું, આપણે ભારતમાં ખાસ તો ભારતીય શિક્ષણ વ્યવસ્થા ઉપર એક એવી કમેન્ટ હોય છે, અને ખાસ તો એન્જિનિયરિંગ લાઈફ ઉપર, કે 12 ધોરણ સુધી ભણે છે, 4 વર્ષ એન્જિનિયરિંગ કોર્સ કરી અને પછી છોકરો નક્કી કરે છે કે લાઈફમાં શું કરવું એમ. તો કદાચ આની આ ઘટના મારી સાથે પણ થવાની હતી. દસમો 82% આવ્યા હતા ને પછી મને ખબર નતી કે આગળ મારે શું કરવું. ક્યાંક ને ક્યાંક અંદર થી ઈચ્છા હતી, કારણ કે વાંચન નો બહુ શોખ હતો એટલે આર્ટસ ની ઈચ્છા હતી. પણ કેવું હતું કે આજુબાજુ કોઈ આર્ટસ નતું કરતું અને હોશિયાર છોકરાઓ તો આર્ટસ ન જ કરે એમ. તો બધા લોકોની ઈચ્છા હતી કે ડોક્ટર થઈ જાય એમ. એટલે મેં કીધું ચલો આપણે ડોક્ટર થઈ જાય એમ. ખબર નતી કે આ વાત કેટલી ગંભીર છે એમ. સાયન્સ માં એડમિશન લઈ લીધું. 11મું અડધું પત્યું ને સમજાઈ ગયું કે ભાઈ સાયન્સ તો મારા હાથની વાત નથી. મેં ઘરના લોકોને વાત કરી, પપ્પાને ફોન કરી, બાપુજીને કીધું કે બાપુજી મારાથી સાયન્સ નહીં થાય એમ. તો બાપુજી કીધું કે બેટા હવે એડમિશન લઈ લીધું છે તો પૂરું કરી નાખે. અમારે કાઠિયાવાડમાં કહેવત છે કે ખાનડીયામાં માથું મૂકી દીધું છે તો દસ્તાથી શું ડરવાનું. અને પછી તો ના રેવાયું, ના સહેવાય. રોજ રોજ ક્લાસમાં તમે પેલી તારે જમીન પર ફિલ્મ જોઈ હશે તો તમને ખ્યાલ હશે કે તે જે ઈશાન છોકરો છે એને શબ્દો એકચ્યુઅલી બ્લેકબોર્ડ પર ડાન્સ કરતા દેખાય. મારા કેસમાં ખરેખર એવું થતું હતું જલંધર કે મને એવું લાગતું હતું કે કેમેસ્ટ્રી ને ફિઝિક્સ ના બધા આંકડાઓ છે રમત કરે છે મારી સાથે. મને બિલકુલ સમજાતું નતું. એટલે ફ્રસ્ટ્રેશન એટલું ખરાબ આવ્યું કે મેં એક લાંબો સુસાઇડ પેપર સુસાઇડ નોટ લખી નાખી અને હું આત્મહત્યા કરવા જતો રહ્યો એમ. અને ઘડીના છઠ્ઠા ભાગ ઉપર મને એવું થયું કે જયારે પોઈન્ટ ઉપર હતો, બિલ્ડિંગ ઉપર નીચે જ પડવાના હતો અને એ સમયે મને મારી બાનો ચહેરો દેખાયો. અને આઈ રિયલાઇઝ કે કારણ કે હું છે ને થોડોક માવડીયો છું એકદમ, મારી માની બહુ નજીક છું. તો આઈ ફીલ કે હું જયારે મરી જઈશ, નીચે પડીશ અને પછી મારી લાશ જયારે ઘેર જશે ત્યારે એ શું ફીલ કરશે, એ જયારે એ શરીરને જોશે, બોડીને જોશે ત્યારે એની અંદરથી કેવી ટીસ ઉપડશે અને લાઈફ ટાઈમ એ પોતાને માફ કરી શકશે કે કેમ. અને એ માફ નહીં કરી શકે કે એ રડશે એ જાતને હું માફ કરી શકીશ કે નહીં મર્યા પછી પણ. અને પોઈન્ટ ઉપર પાછો વળી ગયો અને એ મારું ફ્રસ્ટ્રેશન લિટરેચરે દૂર કર્યું, વાર્તાઓએ દૂર કર્યું. અને હું વાર્તાઓમાં ઢળ્યો, સખત વાર્તાઓ વાંચતો ગયો, વાર્તાઓ લખતો હતો. અને ભાવનગરમાં ભાવનગર ગદ્ય સભા દર ગુરુવારે ભેગી થાય છે શામળદાસ આર્ટસ કોલેજમાં. તો ત્યાં હું આપણા બહુ જાણીતા વાર્તાકાર છે માયદેવ જયુ એમને હું મળવા ગયો કે મારે વાર્તાઓ લખવી છે, હું વાર્તાઓ લખું છું. એ લોકો બધા મને ગાઈડ કરતા રહ્યા, વાર્તાઓ લખતો રહ્યો. આગળ જતા સુરેશ જોશી સાહિત્ય ફોરમ છે સુમન શાહનું, એમાં ગુજરાતના બધા લબ્ધ પ્રતિષ્ઠિત વાર્તાકારો આવે, એમાં એ લોકો મને આમંત્રણ આપ્યું. તો ત્યાં પણ હું મારી વાર્તાઓ લઈને નિમિત જતો અને આ રીતે વાર્તાઓ સાથે પનારો પડ્યો. અને પછી જયારે અમદાવાદમાં આવવાનું થયું તો જાણે મને કેને ખુલ્લું આકાશ મળી ગયું એમ. અમદાવાદના બધા સાહિત્યિક મિત્રો મળ્યા અને વાર્તાઓ બાબતે ધીમે ધીમે સમજ કેળવાતી ગઈ એમ. તો આ રીતે વાર્તાઓ કરતો ગયો. અને શરૂઆતમાં તો ઓફકોર્સ મારા ઘરેથી બહુ જ પ્રશ્નો હતા વાર્તા બાબતે, કારણ કે ઘરના લોકોને નહોતું ગમતું હું વાર્તાઓ કરું. કારણ કે ઘણા લોકો એને કહી દઉં કે તમારો છોકરો એ કામ કરી રહ્યો છે જેમાં કશું ઉકળવાનું નથી. આપણે એક માનસિકતા છે કે કઈક મળવાનું હોય, કઈક થવાનું હોય તો કરો, બાકી નહીં એમ. તો એ પ્રશ્નો ઘરે હતા જ મારી ઉપર. પણ કારણ કે લખવામાં કેવું છે જલનબેન, કોઈ પૂછે ને કે તમારો છોકરો શું કરે છે, કે મા બાપ બિચારા કઈક લખે છે, હા એ તો બરાબર છે પણ કરે છે શું
કરે છે.
એટલે મારા કેસ નહીં જતું કે લખે છે તો બરાબર છે પણ કરે છે શું એમ. એટલે લખવાથી પણ તમે જીવન નિર્વાહ વ્યતીત કરી શકો, તમને રૂપિયા મળે એ વાત હજુ સુધી આ કોઈ લોકોના ગળે ઉતારવી એ લોઢાના ચણા ચાવવા જેવી છે એમ. એટલે મને એ સાબિત કરતા 2-3 વર્ષ થયા, થોડો સંઘર્ષ થયો. પણ પેલું નક્કી હતું ને કે નહીં આ જ કરવું છે એમ. તો મને એકચ્યુઅલી વાર્તાએ બચાવ્યો છે અને વાર્તાએ મને ટકાવી રાખ્યો છે. તો આ રીતે મહત્વ સુધી મારી પહોંચવાની આખી સફર રહી છે.
રામ, એવું આપણે સાંભળીએ છીએ કે અણી ચૂક્યો 100 વર્ષ જીવે, તો એ
જી બિલકુલ
એ અણી તમારી ચૂકાઈ ગઈ. એના સદનસીબે અત્યારે ગુજરાતી ભાષા સાહિત્ય અને આટલા નાની ઉંમરના એક યુવા ગૌરવ પુરસ્કાર વિજેતા મળ્યા એવું કહી શકાય, અને મહોતું જેવો વાર્તા સંગ્રહ મળ્યો. આપણે એ વાર્તા સંગ્રહ વિશે, એના વિષય વિશે તો આગળ ઘણી બધી વાત કરશું જ અને કદાચ તમારા મોઢે એ વાર્તા પણ સાંભળશું, પણ આ મહોતુંનો અમને અર્થ સમજાવશો?
જલનબેન, મહોતું છે ને, મહોતું શબ્દ મૂળ કાઠિયાવાડનો અને ગુજરાતના બહુ બધા પ્રાંતમાં આ શબ્દનો વપરાશ છે, ઉપયોગ થાય છે આ શબ્દનો. મહોતું શબ્દ છે ને એને શુદ્ધ ગુજરાતીમાં મસોતું કહેવાય છે. એટલે ગુજરાતમાં કે ગુજરાત બહાર પણ મહોતું છે ને કદાચ શબ્દ ત્યાં અલગ બીજા પ્રાંતમાં બીજો હશે, ગુજરાત બહાર પણ બીજો હશે, પણ મહોતું છે ને અનિવાર્ય છે. મહોતું એટલે કાપડનો એક એવો ટુકડો જેને આપણે રસોડામાં ગરમા ગરમ તપેલું ઊંચું કરવા માટે, ગરમા ગરમ વાસણોને ઉચકવા માટે, અથવા કોઈ વાસણને મેશ લાગી ગયો તો મેશ સાફ કરવા માટે, આ કાપડનો વપરાશ થતો હોય, રસોડામાં જે પણ ગંદકી થાય એના મહત્વતાથી સાફ કરવામાં આવે છે. તો મૂળે એ શબ્દ, એ કાપડના નક્કામાં કાપડનો ટુકડો એટલે મસોતું એમ. અને આ વાર્તા સંગ્રહમાં 14 વાર્તાઓ છે કુલ, એમાં 7 વાર્તાઓ છે એ ગ્રામીણ પ્રદેશની છે અને 7 વાર્તા શહેરના પ્રદેશની છે. મહત્વ રાખવા પાછળનું કારણ, ઘણા લોકો મને એમ કીધું કે વાર્તા સંગ્રહના મહત્વ કેમ એમ, મહત્વ તો નક્કામો કાપડનો ટુકડો હોય એમ. તો ક્યાંક ને ક્યાંક નેગેટિવ સાઈન નથી કરતો આ ટાઈટલ એમ, પણ હું એવું માનું છું કે મેં જે સમાજની વાર્તાઓ કરી છે એ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન એક મહોતા જેવું છે, મસોતા જેવું છે. મતલબ કે ઘરમાં એની અનિવાર્યતા છે કે નહીં હોય તો ગરમ તપેલું કોણ ઉજકશે, કે નહીં હોય તો ઘરની મેષ કોણ કાઢશે, એટલે અનિવાર્યતા છે. પણ એનું સ્થાન તો ઘરના ખૂણામાં છે, તું ચૂપ રે તને ખબર ના પડે, તને કીધું ને એટલે કરી લેવાનું, સામુ નહીં બોલવાનું, તને શું ખબર પડે, તું મૂંગી રે, આ ઘરના વહીવટનું કામ છે. આવું કહીને રોજે રોજ એને ઘરનો ખૂણો જ બતાવવામાં આવે છે, પણ જરૂર પડે તરત મસોતાનો ઉપયોગ થાય છે. તો મને લાગ્યું કે નારી જીવન સાથે મેં જે પ્રદેશની વાર્તાઓ કરી છે, પ્રદેશની સ્ત્રીઓ માટે બહુ સિમ્બોલિક આ શબ્દ છે, એટલા માટે અમે સંગ્રહનું નામ મેં મહત્વ રાખ્યું છે. જે ભાવનગરનો મારો વાર્તાકાર મિત્ર છે શક્તિસિંહ પરમાર, એને મને સજેસ્ટ કર્યું કે તારી આ વાર્તા છે ને મહત્વ, એ વાર્તાને તર પુસ્તકનું શીર્ષક બનાવ, ક્યાંક ને ક્યાંક 14-14 વાર્તાનું આ પ્રમુખ શીર્ષક થશે, એટલા માટે પછી મહત્વ મેં શીર્ષક પસંદ કર્યું.
વાહ રામ, અત્યારે તમે કલર્સ ગુજરાતી માટે સ્ક્રિપ્ટ રાઇટિંગ કરી રહ્યા છો અને બીજું આવું ઘણું બધું કામ સાહિત્ય ક્ષેત્રે કરી રહ્યા છો, તો અમારા SBS ના સૌ શ્રોતાઓ વતીથી હું એક એવું ભવિષ્ય ઈચ્છું કે જે સાહિત્યમાં હોય, જે તમને સંતોષ આપે અને સાથે સમૃદ્ધિ પણ આપે.
થેન્ક યુ સો મચ જલેબેન, થેન્ક યુ.
અમારી સાથે આજે આ વાત માટે જોડાવા SBS ના સૌ શ્રોતાઓ વતી હું જલેબ હાર્દિક ફરીથી તમારો આભાર માનું છું. તમારી વાર્તા માટે ફરી મળશું, ત્યાં સુધી આવજો.